એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે ખરેખર હચમચાવી દે તેવું છે. ફ્રેન્ઝ ફેનોનનું અશ્વેત ચામડી, શ્વેત મુખવટા. આ શીર્ષક જ એમ કે કંઈક ઊંડું કહેવા માંગતું એવું લાગે છે, નહીં?
હા, બિલકુલ. અને આ પુસ્તક એટલા માટે ખાસ છે કારણ કે એ સંસ્થાનવાદ કે જાતિવાદ જેવી બાબતોને ખાલી રાજકારણ કે પૈસાની દૃષ્ટિએ નથી જોતું. ફેનોન તો એની મનોવૈજ્ઞાનિક અસરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કેવી રીતે આ બધી સિસ્ટમ્સ વ્યક્તિના મન પર, એની ઓળખ પર અસર કરે છે.
ઊંડી અસર,
ખૂબ ઊંડી. એમ કહી શકાય કે આ ભેદભાવનું મનોવિજ્ઞાન સમજવાની ચાવી છે આ પુસ્તક.
પણ આ તો 1952માં લખાયું, મતલબ દાયકાઓ પહેલા. તો આજે આપણા સમયમાં આ પુસ્તકનું શું મહત્વ, એ કેટલું પ્રસ્તુત છે?
સારો સવાલ છે. જુઓ, પ્રસ્તુત એટલા માટે છે કે ફેનોન જે મૂળભૂત માનવીય અનુભવોની વાત કરે છે ને, જેમ કે ઓળખનો સંઘર્ષ હોય, સમાજના દબાણ હેઠળ જાતને બદલવાની મથામણ હોય, સિસ્ટમ દ્વારા થતો ભેદભાવ હોય, આ બધું આજે પણ છે જ.
સ્વરૂપ કદાચ બદલાયું હોય.
બરાબર, સ્વરૂપ બદલાયું હોઈ શકે, પણ એની જે મનોવૈજ્ઞાનિક અસર છે એ તો હજીય એટલી જ વાસ્તવિક છે. આપણી આસપાસ, આપણા સમાજમાં પણ ફેનોન આપણને એક જાતનું ટૂલ આપે છે આ બધું સમજવા માટે.
ચાલો તો પછી લેખક વિશે થોડું જાણીએ. ફ્રાન્સ ફેનોન કોણ હતા?
ફ્રેન્ઝ ફેનોનનો જન્મ 1925માં માર્ટિનિકમાં થયો. એ વખતે એ ફ્રાન્સની કોલોની હતી અને વ્યવસાયે તેઓ મનોચિકિત્સક હતા, પણ સાથે સાથે ફિલોસોફર અને ક્રાંતિકારી વિચારક પણ ખરા.
એમણે ભણતર ક્યાં લીધું?
એમણે માર્ટિનિક અને પછી ફ્રાન્સમાં જ મેડિસિન અને સાયકિયાટ્રીનો અભ્યાસ કર્યો.
ઓકે. અને એમના વિચારોમાં જે ધાર છે એ ક્યાંથી આવી? એમના દૃષ્ટિકોણની ખાસિયત શું?
એમના દૃષ્ટિકોણની ખાસિયત એમનો બેવડો અનુભવ છે એમ કહી શકાય. એક તો એ પોતે ફ્રેન્ચ વસાહતના અશ્વેત વ્યક્તિ હતા, એટલે ફ્રાન્સમાં રહેતી વખતે એમણે જાતિવાદનો અનુભવ કર્યો.
પેલો પોતાની જાતથી પારકાપણાનો અહેસાસ, અંગત અનુભવ.
હા, અંગત અનુભવ કે શ્વેત લોકોની નજર તમને કેવી રીતે માત્ર એક કાળા તરીકે જુએ છે, વ્યક્તિ તરીકે નહીં. અને બીજું, તેઓ તાલીમ પામેલા મનોચિકિત્સક હતા.
હા,
ખાસ કરીને જ્યારે એ અલ્જીરિયામાં કામ કરતા હતા સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે, ત્યારે એમણે જોયું કે સંસ્થાનવાદી હિંસા અને જાતિવાદ લોકોના માનસ પર કેવી ભયાનક અસર કરે છે. એમણે દર્દીઓમાં આ બધું બારીકાઈથી જોયું.
એટલે એમનામાં અંગત અનુભૂતિ અને વૈજ્ઞાનિક નિરીક્ષણ બંનેનો સમન્વય હતો.
બિલકુલ. આ જ મિશ્રણ એમના લખાણને આટલું શક્તિશાળી અને પ્રમાણભૂત બનાવે છે.
અને એ પણ માત્ર 27 વર્ષની ઉંમરે આવું પુસ્તક લખ્યું એમણે, જે આજે પણ પોસ્ટ કોલોનિયલ સ્ટડીઝ જેવા ક્ષેત્રોમાં પાયાનું ગણાય છે. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. ફેનોન શું કહેવા માંગે છે આ પુસ્તક દ્વારા? એમનું મુખ્ય તર્ક શું છે?
એમનો મુખ્ય તર્ક એ છે કે સંસ્થાનવાદ એટલે ખાલી જમીન પડાવી લેવી કે આર્થિક શોષણ કરવું એટલું જ નહીં, એનાથી પણ વધુ. એ એક મનોવૈજ્ઞાનિક હિંસા છે, સાયકોલોજિકલ વાયલન્સ, જે શાસિત પ્રજાના મન પર, એમની ઓળખ પર ઊંડો ઘા કરે છે, એમનું સ્વમાન તોડી નાખે છે.
પણ થાય કેવી રીતે? મતલબ એ મનોવૈજ્ઞાનિક હુમલો કેવો હોય?
શું છે કે ફેનોન સમજાવે છે કે શ્વેત લોકોના વર્ચસ્વવાળી દુનિયામાં અશ્વેત વ્યક્તિને સતત એવા સંદેશા મળે છે કે એની ચામડી, એની સંસ્કૃતિ, એની ભાષા બધું ઉતરતું છે. જ્યારે શ્વેત લોકોની સંસ્કૃતિ, ભાષા, દેખાવ એ બધું આદર્શ ગણાય છે. હવે સમય જતાં શું થાય? વ્યક્તિ આ વાતને પોતાના મનમાં ઉતારી લે છે. એને એમ લાગવા માંડે કે ખરેખર મારામાં જ કંઈ ખામી છે.
ઓ, આને જે પેલી આંતરિક લઘુતા ગ્રંથિ કહેવાય, બરાબર?
બરાબર, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, જે અંદર ઉતરી જાય અને પછી શરૂ થાય છે પેલો શ્વેત મુખવટો પહેરવાનો પ્રયાસ.
એટલે પોતાની અસલ ઓળખ, પેલી અશ્વેત ચામડીથી શરમ આવવા લાગે.
પેલો શ્વેત મુખવટો પહેરીને આ શું છે? સમાજમાં માન્યતા મેળવવાનો, સ્વીકૃતિ પામવાનો એક નિષ્ફળ પ્રયાસ. કારણ કે ચામડીનો રંગ તો બદલાતો નથી, એટલે આ મુખવટો ક્યારે બંધ બેસતો નથી.
બહુ કરુણ સ્થિતિ કહેવાય. તો પુસ્તકનો હેતુ શું? ખાલી આ દર્દ બતાવવાનો છે કે કોઈ માર્ગ પણ ચીંધે છે?
ના ના, ફેનોન ખાલી નિદાન નથી કરતા, ઇલાજ તરફ પણ ઇશારો કરે છે. પુસ્તક એ સમજાવે છે કે આવી દુનિયામાં જીવવાના મનોવૈજ્ઞાનિક, ભાવનાત્મક, અસ્તિત્વના સ્તરે શું પરિણામ આવે છે, પણ સાથે સાથે એ માનસિક ગુલામીમાંથી મુક્ત થવાનો રસ્તો પણ બતાવે છે. ફેનોન એને વિપરાયાપણું કહે છે, ડિસએલિયનેશન.
વિપરાયાપણું એટલે?
એટલે પોતાની જાતને ફરીથી શોધવી, પેલી લાદવામાં આવેલી હીનતાની ભાવવામાંથી બહાર આવવું, પોતાની ઓળખ પોતાની શરતો પર બનાવવી.
સમજાયું. એટલે આ પુસ્તક એક પ્રકારની મનોવૈજ્ઞાનિક યાત્રા જેવું છે. ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય મુદ્દા ઉપર થોડા ઊંડા ઉતરીએ. પહેલું પ્રકરણ ભાષા વિશે છે, ખરું ને?
હા, અશ્વેત પુરુષ અને ભાષા. અહીં ફેનોન બહુ સરસ રીતે સમજાવે છે કે ભાષા ખાલી વાતચીત માટે નથી, એ ઓળખ અને સત્તા સાથે જોડાયેલી છે. જેમ કે એમના માટે ફ્રેન્ચ ભાષા બોલવી એ ખાલી ભાષા નહોતી, એ સભ્ય બનવા, શક્તિની નજીક જવા જેવું હતું.
હા, જાણે શ્વેત સંસ્કૃતિનો ભાગ બનવા જેવું. આ તો આપણે આજે પણ જોઈએ છીએ અમુક અંશે. અંગ્રેજીને લઈને જે વળગણ છે, એવું જ ને?
બિલકુલ, એ જ વાત છે. અને બીજી બાજુ પોતાની મૂળ ભાષા કે બોલી, જેમ કે માર્ટિનિકની ક્રિયોલ, એ બોલવી એટલે જાણે પછાત હોવું. આનાથી વ્યક્તિના મનમાં એક સંઘર્ષ ઊભો થાય છે, પોતાની સંસ્કૃતિનો એક ભાગ એને નીચો લાગવા માંડે છે.
ભાષા શક્તિનું સાધન બની જાય છે. ભાષા પછી ફેનોન આંતરવંશીય સંબંધોની વાત કરે છે પ્રકરણ 2 અને 3માં. એ થોડું જટિલ લાગે છે.
હા, જટિલ છે અને કદાચ થોડું વિવાદાસ્પદ પણ. ફેનોન અહીં કેટલાક પુસ્તકોના પાત્રોના મનોવિશ્લેષણ દ્વારા એ સમજાવે છે કે જાતિવાદી સમાજ પ્રેમ અને આકર્ષણને પણ કેવી રીતે વિકૃત કરી શકે. દાખલા તરીકે એ કહે છે કે કેટલીક રંગની સ્ત્રીઓ જે શ્વેત પુરુષો તરફ આકર્ષાય છે, એની પાછળ ક્યારેક પ્રેમ નહીં પણ લેક્ટિફિકેશનની ઈચ્છા હોય છે.
લેક્ટિફિકેશન એટલે શું?
એટલે એમ કે પોતાની જાતને અને આવનારી પેઢીને વધુ શ્વેત બનાવવાની, સામાજિક રીતે ઊંચા આવવાની એક અચેતન વૃત્તિ, પોતાની અશ્વેતતામાંથી છટકી જવાની વૃત્તિ. આ એક પ્રકારનો સ્વ અસ્વીકાર છે.
ઓહ, અને પુરુષો માટે?
પુરુષો માટે પણ કંઈક આવું જ. અશ્વેત પુરુષ માટે શ્વેત સ્ત્રીને પ્રાપ્ત કરવી એ જાણે શ્વેત પુરુષની બરાબરી કરવાનું પ્રતીક બની જાય, શક્તિ અને માન્યતા મેળવવાનો એક રસ્તો. ફેનોન કહે છે કે આ પણ ઘણીવાર પ્રેમ નથી હોતો, પણ લઘુતા ગ્રંથિમાંથી જન્મેલો એક ન્યુરોસિસ હોય છે, જાતિના પ્રતીકો પર વિજય મેળવવાનો પ્રયાસ.
સંબંધો પાછળનું મનોવિજ્ઞાન. હવે એ પ્રકરણ પર આવીએ જે કદાચ સૌથી વધુ જાણીતું છે, પ્રકરણ 5, કાળાપણાની હકીકત. એમાં ફેનોન પોતાના અનુભવની વાત કરે છે ને?
હા, અને એ બહુ શક્તિશાળી વર્ણન છે. પેલી ઘટના જ્યારે એ યુરોપમાં ટ્રેનમાં હોય છે અને એક નાનું શ્વેત બાળક એમને જોઈને ડરીને ચીસ પાડે છે, મમ્મી જો પેલો નિગ્રો, મને ડર લાગે છે. ફેનોન લખે છે કે એક ક્ષણે જાણે એ વ્યક્તિ મટી ગયા, એ ખાલી એક વસ્તુ, એક સ્ટીરિયોટાઈપ, કાળાપણાની હકીકત બની ગયા. એમને બધી ઓળખ, ભણતર, વિચારો બધું ગૌણ બની ગયું. એમના પર ઇતિહાસના બધા નકારાત્મક ખ્યાલો થોપી દેવાયા.
કલ્પના કરવી પણ અઘરી છે, જાણે પોતાની ચામડી જ કેદખાનું બની જાય, બહારની દુનિયા તમને ફક્ત એ રંગથી જ જુએ અને મૂલ્યવે. આ જાતિ આધારિત વસ્તુનિષ્ઠતા ઓબ્જેક્ટિફિકેશનની વેદના બતાવે છે.
બરાબર, વ્યક્તિ મટીને એક લેબલ બની જવું. અને આ અનુભવ જ ફેનોનને માન્યતા, રેકગ્નિશન અને મુક્તિના પ્રશ્નો તરફ દોરી જાય છે, જેની ચર્ચા પુસ્તકના અંતમાં છે. કેટલાક ફિલોસોફર માને છે કે આપણી ઓળખ બીજા આપણને માન્યતા આપે ત્યારે બને, પણ ફેનોન કહે છે કે સંસ્થાનવાદમાં આવું શક્ય નથી. શાસક ક્યારે શાસિતને પોતાના બરાબરનો મનુષ્ય ગણીને સાચી માન્યતા આપતો જ નથી.
એ તો એને વસ્તુ કે સાધન સમજે.
હા, તો પછી શાસક પાસેથી માન્યતા મેળવવાનો પ્રયાસ કરવાનો અર્થ શું?
તો પછી રસ્તો શું? જો માન્યતા મળવાની નથી તો મુક્તિ કેવી રીતે મળે?
ફેનોનનો જવાબ બહુ ક્રાંતિકારી છે. એ કહે છે કે આ આખી માલિક ગુલામની રમતમાંથી જ બહાર નીકળવું પડે. શાસકની માન્યતાની પરવાહ કરવાની જરૂર નથી. સાચી મુક્તિ માટે એક નવા માનવતાવાદની જરૂર છે, એક એવો માનવતાવાદ જે ચામડીના રંગના ભેદભાવથી પર હોય, જ્યાં માણસનું મૂલ્ય એની માનવતાથી નક્કી થાય, જાતિથી નહીં.
એટલે એમની પેલી અંતિમ પ્રાર્થના, ઓ મારા શરીર મને હંમેશા પ્રશ્નો પૂછનાર માણસ બનાવજે, એ આજ કહેવા માગે છે.
હા, કોઈ લેબલમાં અશ્વેત કે શ્વેત બંધાઈ જવાને બદલે સતત વિચારતા રહેવું, સવાલ પૂછતા રહેવું, સત્યની શોધ કરતા રહેવું.
બહુ સરસ. ચાલો તો આખી ચર્ચા પરથી જે મુખ્ય વિષયો કે સંદેશાઓ ઉભરી આવ્યા એને ટૂંકમાં જોઈએ. પહેલું તો પેલું આંતરિક લઘુતા અને સ્વપરાયાપણું, કેવી રીતે સમાજ વ્યક્તિને પોતાની જ નજરમાં નીચો પાડી દે છે.
હા, આ આંતરિક શોષણ એ સૌથી ખતરનાક છે. જ્યારે સમાજ જ કહે કે તમે ઉતરતા છો, તો ધીમે ધીમે વ્યક્તિ પણ એ માની લે. આપણે આપણી આસપાસ પણ આના પડઘા જોઈએ છીએ. ક્યારેક ગોરા રંગનું વળગણ હોય કે પશ્ચિમી વસ્તુઓ જ સારી લાગે, આ બધું કંઈક આ જ માનસિકતા બતાવે છે.
બીજો મુદ્દો ભાષાનો, કેવી રીતે શાસકની ભાષા શક્તિનું અને સભ્ય હોવાનું પ્રતીક બની જાય અને પોતાની ભાષા પછાત લાગે. આપણે ત્યાં અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓ વચ્ચેનો જે સંઘર્ષ ચાલે છે એમાં આ જોઈ શકાય છે.
એટલે કે શક્તિશાળી સમૂહની નજર કેવી રીતે બીજા લોકોને વ્યક્તિ તરીકે નહીં પણ એક સ્ટીરિયોટાઈપ તરીકે જુએ છે, પેલો ટ્રેનનો અનુભવ. અને આજે પણ સૂક્ષ્મ રીતે આવું થાય છે, કોઈના દેખાવ કે બોલી પરથી એના વિશે ધારણા બાંધી લેવી. આ નાની લાગતી બાબતો પણ મન પર બોજ બની જાય છે.
હા, ચોથો મુદ્દો પેલો શ્વેત મુખોટો પહેરીને ભળી જવાનો પ્રયાસ, જે અંતે નિષ્ફળ જાય છે કારણ કે મૂળ ઓળખ છૂપતી નથી. આ આપણને વિચારતા કરે કે શું સમાજમાં ફિટ થવા માટે આપણી અસલિયત છોડી દેવી જોઈએ.
અને પાંચમો છેલ્લો મુદ્દો, મુક્તિનો માર્ગ. ફેનોન માટે સાચી મુક્તિ સમાધાનમાં નથી પણ પરિવર્તનમાં છે. એ કહે છે કે આ ભેદભાવવાળા માળખાને જ તોડવું પડશે, જાતિના બંધનોથી મુક્ત થઈને એક નવી સાર્વત્રિક માનવતા તરફ જવું પડશે.
બરાબર. આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા અસર કરે છે. થોડા એવા વિચારો જોઈએ જે યાદ રહી જાય તેવા છે.
હા, ચોક્કસ. એક વાક્ય જે બહુ ધારદાર છે, અશ્વેત માણસ માટે માત્ર એક જ નિયતિ છે અને તે શ્વેત બનવાની છે. આ સીધું બતાવે છે કે પ્રભાવશાળી સંસ્કૃતિ કેવી રીતે બીજા પર દબાણ કરે છે કે સફળ થવું હોય તો અમારા જેવા બનો, તમારી ઓળખ ભૂંસી નાખો. આ કેટલી મોટી ટ્રેજેડી છે.
બીજો વિચાર પેલી ટ્રેનની ઘટનામાંથી, જ્યારે ફેનોને લાગે છે કે એ વ્યક્તિ નથી રહ્યા પણ ખાલી કાળાપણાની હકીકત બની ગયા છે, એક લેબલ. આ બતાવે છે કે જાતિવાદ કેવી રીતે માણસની માનવતા છીનવી લે છે, એને પોતાના જ શરીરમાં કેદી જેવો બનાવી દે છે.
અને ત્રીજો વિચાર, જે પણ બહુ મહત્વનો છે, દબાયેલો હંમેશા પોતાના વિશે સૌથી ખરાબ માનશે. આ બતાવે છે કે શોષણ કેવી રીતે માણસના મનમાં ઘર કરી જાય છે. સિસ્ટમ જ તમને નીચા ગણે તો તમે પણ તમારી જાતને નીચી માનવા લાગો. આ આત્મશંકા, સ્વદ્વેષ આ દમનનો સૌથી મોટું હથિયાર છે.
સાચી વાત. અને ચોથો વિચાર પેલી અંતિમ પ્રાર્થનામાંથી જે આશા આપે છે, ઓ મારા શરીર, મને હંમેશા પ્રશ્નો પૂછનાર માણસ બનાવજે. મતલબ કે કોઈ ચોકઠામાં બંધાઈ ના જવું, અશ્વેત કે શ્વેત નહીં પણ સતત વિચારવું, સવાલ પૂછવા, સ્વતંત્ર રહેવું, એક સતત જાગૃતિ.
ફેનોનના આ વિચારો ખાલી થિયરી નથી, આપણા રોજિંદા જીવનમાં પણ એનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે, સમાજમાં જે સૂક્ષ્મ ભેદભાવ થાય છે, માઇક્રો અગ્રેશન્સ, એને ઓળખવામાં મદદ મળે. પેલી શ્વેત દ્રષ્ટિની વાત.
હા,
આજે પણ કોઈને એના દેખાવ પરથી તમે ખરેખર ક્યાંના છો એમ પૂછાય કે કોઈ ચોક્કસ સમુદાય વિશે પૂર્વગ્રહ રાખવામાં આવે, આ બધું એ જ વૃત્તિ છે.
બરાબર. અને બીજું, આપણા પોતાના મૂલ્યો પર સવાલ ઉઠાવવા માટે, સૌંદર્યના ધોરણો હોય, સફળતાની વ્યાખ્યા હોય, શું આપણે અજાણતા જ કોઈ પ્રભાવશાળી જૂથના ધોરણો અપનાવી રહ્યા છીએ, જેમ કે ગોરો રંગ જ સારો કે અંગ્રેજી જ સારું? ફેનોન આપણને પોતાની સંસ્કૃતિમાં ગૌરવ લેતા શીખવે છે.
હા. ત્રીજું, મીડિયામાં જે રીતે જુદા જુદા સમુદાયોને બતાવાય છે, એનું વિશ્લેષણ કરવા માટે પણ ફેનોનના વિચારો કામ લાગે. ફિલ્મો, જાહેરાતો, સમાચારો, શું એ સ્ટીરિયોટાઈપને મજબૂત કરે છે કે તોડે છે? આનાથી આપણે વધુ જાગૃત બની શકીએ.
અને છેલ્લે, વ્યક્તિગત સ્તરે પણ આપણે કયા મુખવટા પહેરીએ છીએ, સમાજમાં સ્વીકૃતિ માટે, નોકરીમાં, સંબંધોમાં? ફેનોનનું પેલું વિપરાયાપણાનું આહ્વાન આપણને વધુ પ્રમાણિક બનવા, પોતાની શરતો પર જીવવા માટે હિંમત આપે છે.
એકદમ. આત્મનિરીક્ષણ માટે આ પુસ્તક ખરેખર ઉપયોગી છે.
તો આ બધી વાતચીત પછી મારા માટે સૌથી મોટી શીખ એ રહી કે ભેદભાવ ખાલી બહારનો અન્યાય નથી, પણ એ માણસના મન પર, એના આત્મા પર કેટલો ઊંડો ઘા કરી શકે છે, એની અસર કેટલી વ્યાપક હોઈ શકે છે.
અને મને સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે ફેનોન સમાધાનનો માર્ગ નથી બતાવતા, પણ પરિવર્તનનો. એ એમ નથી કહેતા કે જેમ તેમ કરીને ભળી જાઓ. એ તો કહે છે કે આ ભેદભાવવાળા માળખાને જ નકારી કાઢો અને એક એવી નવી દુનિયા બનાવો જ્યાં માણસનું સન્માન એની માનવતાના આધારે થાય, નહીં કે ચામડીના રંગ કે બીજી કોઈ ઓળખના આધારે. એક બહુ મોટી ક્રાંતિકારી આશા છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.